மகாதேவ்யா குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக் 333 மும்பை ஃபாகன் சுத் சோத் புதவார் સંવત 1948. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે એ જીવને કયા ઉપાયથી ટળે એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિશે હવે પછી લખીશું. કૃપાળુદેવ અને સૌભાગભાઈ વચ્ચેના આધ્યાત્મિક સંબંધો કેવા હશે? એક મહામુમુક્ષુ તરીકે સૌભાગભાઈ તો પ્રશ્નો પૂછે એ તો આપણે સમજી શકીએ. કૃપાળુદેવ સૌભાગભાઈને પ્રશ્ન પૂછે અને સૌભાગભાઈ પાસેથી એનો ઉત્તર મંગાવે. કૃપાળુદેવે એક પ્રશ્ન કર્યો છે સૌભાગભાઈને અને સૌભાગભાઈએ એનો જવાબ લખ્યો છે, એ વિશેનો આ પત્ર છે. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે એ જીવને કયા ઉપાયથી ટળે એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. પ્રશ્ન કોણે પૂછ્યો તો? કૃપાળુદેવે. કોને પૂછ્યો? સૌભાગભાઈને. અને સૌભાગભાઈએ એ પ્રશ્નનો ઉત્તર લખ્યો છે અને કૃપાળુદેવ કહે છે યથાર્થ. ખ્યાલ આવે છે બંનેની ભૂમિકાનું? કૃપાળુદેવ કહે છે કે તમે જે ઉત્તર લખ્યો છે તે યથાર્થ છે. પ્રશ્ન કેટલો જટિલ છે, કેટલો કઠિન છે. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, એક વાત, પ્રશ્નનું એક પાસું. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી, આ પાસું એક. બીજું, અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે, એટલે સત્પુરુષ પ્રત્યે જીવને વ્યવહારિક કલ્પના પોતા સમાન રહે છે, આ બીજું. અને ત્રીજું પાસું પ્રશ્નનું, એ જીવને કયા ઉપાયથી ટળે, કયો ઉપાય કરે તો આ ટળે. પહેલામાં પહેલી ભ્રાંતિ કઈ થઈ? સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું. જ્યાં સુધી સત્પુરુષનું ઓળખાણ ન પડે ત્યાં સુધી આ જીવને સતનું ઓળખાણ થાય ખરું? સત્પુરુષ તો સાકાર છે, સત્પુરુષ સાકાર છે, દેહધારી છે, વિદ્યમાન છે. સત એ તો ભાવવાચક છે, એબસ્ટ્રેક્ટ છે. જો સત્પુરુષનું ઓળખાણ ન પડે તો સતનું ઓળખાણ પડે? ઘણો મહત્વનો પ્રશ્ન છે અને આજ આખા અધ્યાત્મ જગતની અંદર ગોથા ખાય છે. બધા દાર્શનિકો, જ્ઞાનીઓ, પંડિતો, વિદ્વાનો ગોથા ખાય છે. જૈન દર્શન એક મહા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતના આધાર ઉપર અધિષ્ઠિત થયેલું છે. એમાં આ બધી વસ્તુ મૂકી છે એમણે. આત્માનું શુદ્ધ સ્વરૂપ એ સિદ્ધ છે પણ સિદ્ધ પદ એ નિરાકાર છે, અશરીરી છે. અહીંયા જ્ઞાની ભગવંતો કે જે અરિહંતનું ઓળખાણ નથી પડ્યું તો સિદ્ધનું થાય ખરું? જેને અરિહંતનું ઓળખાણ નથી એને સિદ્ધનું ઓળખાણ થવાની કોઈ સંભાવના જ નથી. અરિહંત સયોગી છે, સશરીરી છે, સાકાર છે, વિદ્યમાન છે, વિચરતા છે, સિદ્ધ છે, એ તો માત્ર લક્ષણથી કલ્પના કરવી પડે, કારણ કે અપ્રગટ છે. અરિહંત પ્રગટ સ્વરૂપ છે, સત્યનું પ્રગટ સ્વરૂપ છે, અને પેલું અપ્રગટ સ્વરૂપ છે. હવે જેને પ્રગટ સ્વરૂપ ન ઓળખાય એને અપ્રગટ સ્વરૂપનું ઓળખાણ થાય ખરું? અને જગત આખું આ પરમ તત્વ ઈશ્વર પરમાત્મા પરમેશ્વર હરિ બ્રહ્મ પરબ્રહ્મ આ બધામાં ગોથા ખાય છે, ભ્રાંતિમાં સપડાયેલું આ જગત છે. એ વિવાદના વમણમાં, ભ્રાંતિના વમણમાં પરમાત્માનું સ્વરૂપ પામી શકતું નથી, કારણ કે પરમાત્મા સ્વરૂપ પુરુષનું એને ઓળખાણ નથી. સત જેને પ્રાપ્ત છે અને પ્રગટ છે એવા સત્પુરુષનું ઓળખાણ નથી, અને સત્પુરુષનું ઓળખાણ ન હોવાને કારણે એને એવા અશરીરી એવા મુક્ત એવા શુદ્ધ એવા બુદ્ધ એવા નિરંજન એવા નિરાકાર એવા પરમાત્માનું ઓળખાણ થતું નથી. અને જીવ ભ્રાંતિમાં છે એટલે શું કરે છે? પોતા સમાન તે પ્રત્યે કલ્પના રહે છે. જગતના જીવોને પરમ તત્વનું ઓળખાણ કેવું? તો કે પોતા સમાન, પોતાની જે મર્યાદા છે, પોતાની જે ઉણપ છે, પોતાની જે ખામી છે, પોતાની જે ક્ષતિઓ છે, એ બધી એણે પરમાત્મામાં આરોપીને મૂકી દીધી છે. પોતાના જે અપલખણ છે એ પણ એને પરમાત્મામાં સ્થાપિત કર્યા છે. મને પાન ખાવું ગમે એટલે પરમાત્માને પાનનું બીડું મૂકે ને પછી ખાઈ જાય. પ્રસાદના નામે ખાઈ જાય, આરોપ પરમાત્મા ઉપર મૂકે અને આહાર પોતે કરે, ભોગ પોતે કરે, પછી તર્ક લડાવે, આમ તર્ક ને તેમ લડક ને આ ને તે, એ ગમે તે વાત કરો, આ શુદ્ધ સ્વરૂપ છે. આ શુદ્ધ સ્વરૂપમાં પ્રસાદ ક્યાંથી લાવ્યા? પોતા સમાન કલ્પના, જે મને ગમે છે, પોતાને આભૂષણો ગમે છે તો પરમાત્માને આભૂષણથી શણગારે છે, પોતાને વાઘા ગમે છે તો પરમાત્માને શણગારે છે. જેવી જેની પોતાની કલ્પના, જેમાં એને રસ, જેમાં એને રુચિ, જેમાં એની તૃષ્ણા અંદરમાં, એ બધી એ કેમાં આરોપિત કરે છે? પરમાત્મામાં. અને એ સ્વરૂપે પરમાત્માની ભજના કરે. આ સંસારનો વ્યવહાર છે એનાથી પરમ તત્વ એ તો પર થયું, માટે જ પરમાત્મા થયા. આ બધાથી એ પર થયા, પૂર્ણ વિતરાગતા એનામાં નિર્માણ થઈ. અને પૂર્ણ વિતરાગ એટલે જગતના એક પદાર્થ સાથે પણ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવું શુદ્ધ સ્વરૂપ જ્યારે પ્રાપ્ત થયું એને પરબ્રહ્મ, એને પરમાત્મા, એને ઈશ્વર, એને હરિહર, એને બ્રહ્મા, આ બધા શબ્દો નવાજી શકાય. પરંતુ જીવ પોતા સમાન કલ્પના એની કરે છે, મને જે ગમે છે એવું જ મારું પરમાત્માનું સ્વરૂપ છે, મને જેમાં રુચિ છે. એટલે વિભિન્ન પ્રકારે લોકો પોતાની અંતર મનમાં રહેલી જે કાંઈ ઈચ્છાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, અભિલાષાઓ, એના અનુસાર પોતાના દેવનું સર્જન કરે છે અને એની પૂજા કરે છે. જીવને પરમ તત્વનું ઓળખાણ નથી, અને આ ઓળખાણમાં ક્યાંય ભૂલ ન થાય એટલે જૈન દર્શને એક શબ્દ આપ્યો છે, વિતરાગ. દેવ કેવા? તો કે વિતરાગ. આ એક વિતરાગ શબ્દની જે કંઈ છે એની વિભાવના, અર્થ, આશય, ભેદ જો એ સમજમાં આવી જાય તો ઈશ્વરનું સ્વરૂપ સમજમાં આવી જાય, મુક્તાત્માનું સ્વરૂપ સમજમાં આવી જાય, પરબ્રહ્મનું સ્વરૂપ સમજમાં આવી જાય. બાકીના બધા ગુણોને બાજુ ઉપર રાખી દો, પણ એક વિતરાગપણું જો ઓળખાય, વિતરાગતા ઓળખાય. દેવ વિતરાગ છે અને ગુરુ નિર્ગ્રંથ છે. કોઈ ગ્રંથિ જેને અંતર કે બાહ્ય એવી પરિગ્રહણી છે નહીં, એવો એ ગુરુનું સ્વરૂપ છે. અને સંપૂર્ણ આ સંસારના તમામ પરમાણુઓના સંગથી જે મુક્ત થયું છે, પૂર્વકાળે જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે સર્વ આ જગતને સોંપી દઈ ઋણમુક્ત થવાની જેની સૌથી વહાલી, પરમ શ્રેષ્ઠ, સૌ ઉપયોગી એવી જિજ્ઞાસા છે, એવા પુરુષની અંદર એનું ઓળખાણ એનાથી પર થયા વિના થતું નથી. આ સંસારમાં જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થતું અથવા પરમાત્મા પદ જાગતું નથી એનું જો કોઈ કારણ હોય બેઝિકલી, તો એને સત્પુરુષનું ઓળખાણ નથી. ખૂબ વિચારવાનું અધ્યાત્મની અંદર. અનેક અનેક પ્રકારના આપણે જ્યાં જ્યાં અટવાતા હોય, આપણને જ્યાંથી માર્ગ મળે, જ્યાંથી પ્રકાશ મળે, એવી ચાવીઓ, એવા રહસ્ય, એવા ભેદ જ્ઞાની પુરુષો ગૂંથી ગૂંથીને આપે છે. બધાને આ લાગુ પડે છે એમ નહીં, મહદ અંશે જગતના જીવો આવી રીતે અટવાયા છે. કૃપાળુ દેવે એકદમ પ્રશ્ન કરી દીધો, આ વેધક પ્રશ્ન છે. સત્પુરુષની જીવને ઓળખાણ નથી પડતી. તો પુરુષરૂપ એવો પરમાત્મા જો ન ઓળખાય તો એ પરમ તત્વ જે છે અપુરુષેય એ કેવી રીતે પ્રાપ્ત થાય, એને કેવી રીતે મેળવશું, એની ઉપાસના કેવી રીતે કરશું આપણે? કેમ કે એની ઉપાસના કરવાની અંદર આપણને તો એની કોઈ કલ્પના છે નહીં. વાસ્તવિકતા શું છે, સતનું સ્વરૂપ શું છે એ તો આપણે જાણતા નથી. કેમ કે સત્પુરુષનું ઓળખાણ નથી, સતનું ઓળખાણ એને કેવી રીતે થવાનું છે? 254માં પરમ કૃપાળુ દેવે એક વાક્ય પ્રયોગ મૂક્યું છે કે સત્પુરુષમાં પરમ બુદ્ધિ, એને જ્ઞાનીઓ પરમ ધર્મ કહે છે, પરમેશ્વર બુદ્ધિ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, આ જીવતું જાગતું સ્વરૂપ છે ચૈતન્યનું. આવું ચૈતન્યનું સ્વરૂપ ઓળખાવું જોઈએ. જગતના જીવોને હજી અરિહંત પરમાત્માની ઓળખાણ નથી. અરિહંત પરમાત્મા એ સત્પુરુષનું સ્વરૂપ છે, પણ અરિહંતની ઓળખાણ નથી. સરાગી દેવ એમાં આપણે એટલા બધા ઢળી પડ્યા છીએ, એટલું બધું આપણને ગમે છે, એટલી બધી એમાં આપણી રુચિ હોય છે કે કોઈ આપણું કલ્યાણ કરી દેશે એમ જો કહીએ તો આપણે બે માંથી કયા દેવને પસંદ કરીએ અને પછી ઉપાસના કરીએ? આપણે તરત જ આપણો વળાંક, આપણી અંદરની જે અભરખા છે, આ પોતા સમાન કલ્પના, આ પોતા સમાન કલ્પનામાં આપણી હાઈ બળતરા શું છે? હું સુખી થાઉં, મારો સંસાર સુખી થાય, મારા છૈયા છોકરા સુખી થાય, અમને આ બધું ભૌતિક સંપત્તિને, સુખ સંપત્તિના સાધનો મળે અને એમાં રહેલી બધી બાધાઓ અને અંતરાયોનો અડચણો દૂર થાય અને અમારા દુશ્મનનો નાશ થાય. આ આપણી મનની અભરખાઓ બધી. આવી પોતા સમાન કલ્પના જેને છે એને બે પરમાત્માના સ્વરૂપ એની સામે આપે કે તું આની પૂજા કર અને આની પૂજા કર, આ વિતરાગી જા કાંઈ નહીં કરે, અને આની પૂજા કર, 15 દીમાં ચમત્કાર, જો પૈસા ન થાય પૈસા પાછા લઈ જાય, રાખડી બાંધી લે, બાસ્કેટ છંટાવી લે, ભભૂતિ કપાળે ચોળ, આ પ્રકારનું કર, માળા આવી રીતે કરજે, 27 કરજે, આનું આમ બેસજે, નાઈ ધોઈને આમ કરજે, કૂતરાને રોટલા નાખજે,
આમ ગાય કરે, મારો દીકરો કૂતરાને ક્યાં પોતાના છોકરાને રોટલા નથી ખવડાવતો. પણ આ લાલચુ જીવ, લોભી જીવ, હગા બાપને પાડવાની જે ના પાડે એ પાંજરાપણમાં જઈને ઘાસ નાખવા જાય પાછું, અને માને રોટલી ન ખવડાવે. લાલચુડો છે, પોતા સમાન કલ્પના, પોતે રાગ દ્વેષથી ભરેલો છે, પોતે રાગ દ્વેષથી ભરેલો છે. સંસારના સુખો પ્રત્યેનું એનું લુબ્ધપણું રોમે રોમ અને નસે નસની અંદર છે. હવે એ કયા દેવની ઉપાસના કરશે કે 10 રૂપિયા ખર્ચવાથી 100 રૂપિયાનો લાભ થતો હોય તો એને એ દેવ માન્ય છે? પ્રસિદ્ધિની ધાર્મિકતાથી જો કંઈ આપણા હેતુ સિદ્ધ થતા હોય તો એને માન્ય છે. એને આત્મશુદ્ધિમાં કોઈ રસ નથી. મહત્વના પ્રશ્નની ગંભીરતાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક જ્યાં સુધી આપણે વિચારણા ન કરીએ સત્પુરુષના વચનના આશ્રયે, ત્યાં સુધી અંતરદ્રષ્ટિ આપણી ખુલશે નહીં. ખરેખર આપણે જિજ્ઞાસુ છીએ આત્મકલ્યાણ માટેના, આપણે એ જ પ્રાપ્ત કરવું એવો આપણો સંકલ્પ ખરો? ન હોય તો હોવો જ જોઈએ. આપણી આરાધનાનું, આપણી ઉપાસનાનો હેતુ તો એ જ છે, પણ આપણને ખબર નથી. આપણે એવા સંઘમાં છીએ કે આજ સુધી સત્સંગના નામે અસત્સંગની જ ઉપાસના કરી છે. ક્યારેય સ્વકેન્દ્રમાં આવ્યો નથી. સ્વાધ્યાયમાં પણ જો સ્વકેન્દ્રમાં ન આવે તો એ સ્વાધ્યાય પણ ફળીભૂત થતો નથી. કૃપાળુદેવ ચાવી આપે છે, સતને ઓળખવાની ચાવી સત્પુરુષને ઓળખવા તે છે. અને સત્પુરુષ નથી ઓળખાતા એનું જો કોઈ કારણ હોય તો પોતા સમાન કલ્પના એ પોતે સત્પુરુષમાં કરે છે. લોકોને એવા ગુરુ ગમે છે કે જે પોતાને ગમે છે એવા એવા જોઈએ છે. એને કેવા ગુરુ જોઈએ છે? જે નિર્ગ્રંથ છે એવાને જ જોતા. કયા ગુરુ જોઈએ? તો પોતાની સાથે જે મેચ થાય, પોતાની સાથે જે મેચ થાય એ ગમે છે. જેમ બજારમાં કાપડ લેવા જઈએ તો એક ભેગું રાખે પોતાનું અને પછી એનું મેચિંગ ગોતવા નીકળે કે તમારે શું જોઈએ છે તો કયો, તો કે મારે આની સાથે મેચિંગ થાય એવું જોઈએ છે. તો એ શું ખરીદવા નીકળો છે? મેચિંગ. એમ પરમાર્થના ક્ષેત્રમાં આપણે શું ખરીદવા નીકળ્યા છે? મેચિંગ. અમને એવો ધર્મ, અમને એવા ગુરુ, અમને એવા દેવ જોઈએ છે કે જે અમારી સાથે મેચ થાય. મારે એની સાથે મેચ થવું નથી, વિતરાગની સાથે મારે મેચ થવું, નિર્ગ્રંથની સાથે મારે મેચ થવું. તો કે ના, મારે કઈ નથી થવું, મારી સાથે મેચ થાય એવા ગુરુ જોઈએ. આપણું માન જળવાય, આપણને બોલાવે. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. અને જીવની આ નબળાઈ જાણી લઈ અને અસદગુરુઓનો રાફડો ફાટ્યો છે, કેમ કે એ તમને તરત જ માન આપે, આવો આવો, વાહ તમારા જેવા તો કોઈ નહીં, બહુ તમારી ભક્તિ, ઘણો તમારો ભાવ, ઓહો ઢોળાઈ જાઓ તમે એની આગળ, વાત પૂરી થઈ જાય. આત્મસિદ્ધિમાં તો કૃપાળુ દેવે આ બધી જ મનોવૈજ્ઞાનિક આખું આત્મસિદ્ધિની અંદર જે વિશ્લેષણ છે, મતાર્થી જીવ કેવી રીતે કીધો છે, તો એ પેલા એને મતનો આગ્રહ છે, પોતા સમાન કલ્પના છે. આવું મતાર્થી પણ મટ્યા વિના આત્માર્થી પણ ઉત્પન્ન થતું નથી, અને આત્માર્થી પણ ઉત્પન્ન થયા વિના આત્માર્થ પુરુષનો ઓળખાણ થતું નથી, આત્માર્થ પ્રાપ્ત થતો નથી. અને મતાર્થમાં આ બધી વીકનેસ છે. પોતા સમાન કલ્પના, પોતા સમાન કલ્પના એટલે જે સ્થિતિમાં, જે પરિસ્થિતિમાં પોતાની જે મર્યાદા છે એ મર્યાદાથી બીજું કંઈ હોઈ શકે નહીં, તળાવની અંદર દેડકાઓ રહે અને કોઈ ઋતુના ફેરફારના કારણે માનસરોવરનો હંસલો તળાવના કાંઠે આવ્યો એટલે એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? તો કે અમે તો માનસરોવરથી આવીએ છીએ. તો કે માનસરોવર કેવડું? તો કે આ તારા તળાવ તો નહીં આગળ ખાબોચ્યું કહેવાય. હવે આને એમ થાય કે એવું જ કહેતું હશે. આવડું 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 કર્યા કરે છે. કથા તો આપણે બધા જાણીએ છીએ. એને ક્યારેય એક કલ્પના અનંતની આવતી નથી. એટલે એમાં ને એમાં એ બતાવે છે પોતાની મર્યાદા કે છે. પછી કે આવું ન હોય તો કઈ હોય કઈ ગાંડા થયા છો? જો આથી વિશેષ ન હોય એ ઠેકડો મારીને આથી આમ સામે કાંઠે જાય છે. પછી કે જો આટલાથી મોટું હશે તો પછી એનો મતલબ એ કે તમારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે. આવું જ કહે હોય. એણે કેવી કલ્પના કરી? પોતાની મર્યાદા. એમ આપણે જગતની અંદર દેવ ગુરુની અંદર મર્યાદા કોની કરીએ છીએ? આપણી મર્યાદા. આવું બધું કઈ છોડાતું હશે? આવું છૂટીને કઈ થાય એવું બને? ના ના, બને નહીં. એને કોઈ દિન બેસે એમ જ કે તમારી વાતો બધી ખોટી છે. ગજ સુકુમારના માથે સગડી હોય, ઘેરના અંગારા હોય અને મુનિ પોતાના કૌશક ધ્યાને લીન હોય એવું કે ગપ્પા લાગે છે બધા. કા હવે અહીંયા તો અહીં માખી બેસે છે તો મારાથી સહન નથી, પણ તારાથી સહન નથી થતી. એ તું તારો માપદંડ ગજ સુકુમારને શું કેમ લગાડેશ? તો કે ને કે મને ખ્યાલમાં નથી આવતું. પણ એ વાત એને બેસે નહીં. એટલે ક્યારે પરિસ અને ઉપસર્ગની વાત આવે તો એને એમ થાય કે એવું તો હતું હશે કઈ? એ વાત કઈ ગુરુ હોય? એવું તો કઈ એનું જીવન હોય? આ બધી વાતો શાસ્ત્રમાં બધા ગપ્પા માર્યા છે. ઇટ ઇઝ ઓલ માયથોલોજી. ઇટ્સ રિયાલિટી હી કેન નેવર કન્સીવ ધ પરસેપ્શન. આત્મશક્તિનું અનંત સામર્થ્ય એના જીવના ખ્યાલમાં નથી આવતું. એ એમ થાય કે શાલીભદ્ર આટલી બધી રીધિ સિદ્ધિ છોડી દે અને મનમાં પાછો શાલીભદ્રની કથા સાંભળે ત્યારે વિચાર શું કરે ખબર છે? હું હોઉં તો એ કે ન જવા દઉં. રોજની 99 લાખની પેટીઓ આકાશમાંથી ઉતરે, કમાવા જવાની ચિંતા નહીં, હાથ માળની હવેલીમાં રહેવાનું અને એ મૂકી અને એમાં આપણે વળી જવાનું કે સંસાર સંયમ લેવાનો? હાથ રાજા હોય તો એમાં આપણા બાપનું હું ગયું ભલેન્દ્રી માથે? જો કથા સાંભળે છે પણ મહિમા કોનો કરે છે? પોતાનો. એને શાલીભદ્રનો મહિમા આવતો નથી. એને એમ થાય છે કે ક્યાંક એની ભૂલ થઈ, કંઈક એને ઉતાવળ કરી નાખી, કંઈક એને ઉતાવળ કરી નાખી. એ બોલતો નથી લોકલાજના કારણે, પણ અંદરની શ્રદ્ધા જબરજસ્ત કામ કરતી હોય છે જ્યારે કથાનક સાંભળે છે ત્યારે. અને પોતા સમાન કલ્પનાથી એ બધા આવા ચરિત્રોને એમાં ફિટ બેસાડવા માટે પ્રયત્ન કરે છે. એવું હોય નહીં. એમ થયા વિના કઈ હાલે ખરો? ઘણી વાર આપણે વાત કરીએ છીએ કે પરમ કૃપાળુ દેવ વ્યવહારમાં ને વેપારમાં બેઠા હોવા છતાંય કે છે અમે વિતરાગ છીએ, જ્ઞાન અવતાર છીએ. વ્યવહારમાં બેઠા છતાંય પુરુષ વિતરાગ છે એમ તમે કહેજો પેલા ધર્મજના કબીરપંથી સંતને કે એને અમને મોકલા છે. આપણે કહીએ તો કેવા ખતર કે એમ કઈ વ્યવહારમાં બેઠા ને વિતરાગ હોય બને નથી બેસતું. દેહ છતાં મનુષ્ય સંપૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. હવે એ વાત સાંભળીએ ખરા, પણ મનમાં શું થાય? જરા જોરમાં આવ્યા છે ને લખી નાખ્યું હશે, પણ એવું કહેવાય. એને આ બધું છોડી દીધું. આ કઈ છૂટે ખરું? કારણ કે આપણને આપણો તણખલા જેવો વૈભવ છૂટતો નથી. આપણો જીવ તો માયાની અંદર સમય સમય એક એક પદાર્થ પ્રત્યે અંદર રચાયેલો છે. તો રાચી માચીને સંસારમાં રહેનારા લોકોને સત્પુરુષનું ઓળખાણ થતું નથી. એટલી કમનસીબી છે. પ્રાથમિક પાઠ હજી આપણે સમજ્યા નથી, સમજતા નથી અને આપણને પરમ તત્વની પ્રાપ્તિ જોઈએ છે. પ્રાથમિકતા એ છે કે સતને પ્રાપ્ત કરવું હોય તો સત્પુરુષને ઓળખતા શીખ. સત્પુરુષને ઓળખવા હોય તો પોતા સમાન મર્યાદા એમાં નાખવાનું છોડી દે પહેલા વહેલા. જબરજસ્ત, જેમ આપણે કહીએ વ્યવહારની અંદર બોલતા હોય છે, કોઈ માણસ નીતિમાન નથી, સલા બધા ચોર ચોરના સરદાર છે, બધા ભ્રષ્ટાચારી છે, એવું ખરું? કોઈ ન હોય બીજા? નીતિથી માણસ ન જીવી શકે, પ્રમાણિકતાથી ન જીવી શકે. તો એણે નિર્ણય કર્યો છે કે ન જીવાય, જીવી શકાય જ નહીં. હવે આ આ મર્યાદા કોની? પોતાની છે. આ મર્યાદા એવી છે, વિશ્વની વ્યવસ્થાની આ મર્યાદા છે કે નીતિ સિવાય ન જીવી શકાય, પ્રમાણિકતા વિના ન જીવી શકાય, લાંચ રૂશ્વત વિના ન જીવી શકાય? તો કામ જ ન થાય, ચોરી તો થાય જ, આમ તો કરવું જ પડે, ભેરછેર તો થાય જ, ખોટું બધું બોલવું જ પડે, તોલમાપ દેવા પડે, છેતરવા પડે લોકોને, તો જ બે પૈસા ભેગા થાય. આ બધી નાલાયકી કોની છે? આપણી કે જગતની? અને આને જેવા ને તેવા ભેગા થાય છે પાછાવા. આને ભેગા ભાઈબંધી કોની હોય છે? આવા જ ભેગા થાય. એમાં જોયું ભાઈ, સંસાર આમ જ હાલે, તો જ બે પૈસા થાય, તો જ બે પાંદડે થાય, તો જ લીલી વાળી થાય, ને તો છોકરા ભીખ માગશે. છોકરા તો અમથાય ભીખ માગવાના છે, જો એના ભાગ્યની અંદર ભીખ હશે તો તારું ચક્રવર્તીનું રાજ પણ એને ભીખમાંથી રોકી શકશે નહીં. તો શું આમ વાત છે ને કરે છે? અને તું ભિખારો હોઈશ અને એ ચક્રવર્તી થવા સર્જાયેલો હશે તો લાખોના બંગલાની અંદર મોજશોખ કરશે અને તારા હાથમાં તો રામપાત્ર જ રહેવાનું છે. છોકરાના ભાગ્યથી તારું ભાગ્ય નથી અને તારા ભાગ્યથી છોકરાનું નથી. પ્રત્યેક જીવ પોતાના પ્રારબ્ધ અને શુભાશુભ કર્મના ઉદય લઈને આવે છે. તું કસરત કર ને છોકરાનું આરોગ્ય વધે, એવું ખરે? એને એનું આરોગ્ય છે, તને તારું આરોગ્ય છે. પરસ્પર સંયોગ હશે, ઋણ ઋણાનુબંધ હશે, લેણ દેણના સંબંધ હશે, એટલું એ તારી પાસેથી લેશે અથવા તું એની પાસેથી લઈ શકીશ. પણ એ ઋણાનુબંધ પૂરા થયા, આ જગતના તારા દીકરા ક્યાં? જગતના બધા જીવો ઋણાનુબંધ આપણી સાથે જોડાયેલા છે. જેની સાથે જેટલો ઋણાનુબંધ એટલો જ એની સાથેનો સંબંધ આપણો હોય છે અને ટકે છે. એ પૂરો થાય બરાબર બાજરી ખૂટે અમે તો ઉડી જવા. કોઈ રહેતું નથી, કોઈ રોકાતું નથી, રોકાઈ શકાય એવી જગતની કોઈ વ્યવસ્થા નથી. પણ આ જીવ જે પ્રકારની પોતાની મર્યાદા આવી રીતે મૂકે છે, એ જીવો જગતની અંદર કહે છે ન્યાય નથી, નીતિ નથી, પ્રમાણિકતા નથી, વિશ્વાસ નથી, સચ્ચાઈ નથી, એમ રહેવાય જ નહીં, એમ હાલે જ નહીં, કાળ ખરાબ છે. જુઓ આ બધાની દલીલો, તર્ક. અરે આ તારી મર્યાદા છે, તારી મર્યાદા તું બીજા ઉપર મૂકે છે. કોઈ જગતમાં પ્રમાણિકતાથી નહીં રહેતું હોય, કોઈ સચ્ચાઈ નહીં રાખતું હોય, બધું હશે. મુશ્કેલી એ છે કે આવી મર્યાદાઓ અને આવા વિચારો, આવી કલ્પનાઓ, આવા ખોટી માન્યતાઓ જેણે પોતાના મગજમાં દ્રઢ કરી છે, હવે એને સત્પુરુષનું ઓળખાણ ક્યાંથી થાય? કેમ કે સત્પુરુષ એ આ બધી મર્યાદાથી પર છે. આપણે જેને જગતની અંદર અનિવાર્યતા કહીએ છીએ એ અનિવાર્યતા એને માટે નથી, સત્પુરુષ એનાથી પર છે. આવો મોહ ન હોય તો ચાલે, હા એ કે છે ને મોહના બંધનો તોડ્યા છે. આવો ક્રોધ ન કરાય, આવું હોય તો કે ક્રોધ થયા વિના રહીએ, હા એણે ક્રોધને સમાવ્યો છે, હા એણે કષાયોને ઉપશમ કર્યા છે, એણે પોતાની વાસનાઓનું શમન કર્યું છે, એટલે એનાથી પર ઉઠા છે બધા. એને આ પ્રકારનું ઓળંગી ગયા છે આવી બધી મર્યાદાઓને. આવી મર્યાદાઓને જે ઓળંગી જાય છે એ સત્પુરુષના જીવનનું લક્ષણ છે. એટલે કે છે કે સંસારમાં રહેવા છતાં એનામાં સંસાર નથી, એ સંસારમાં છે. જ્ઞાનીઓ જળ કમળવત એને ઉપમા આપે છે. કાદવમાંથી નિર્માણ થયેલું એ પુષ્પ કમળ એ પાણી અને કાદવની વચ્ચે હોવા છતાં એ ખરડાતું નથી, પાણીથી લેપાતું નથી, એ ભીંજાતું નથી, એ અલિપ્તનીય છે. આ નિર્લેપતા સંસારના કાવાદાવા, સંસારની કુટિલતા, આ બધાથી નિર્લેપતા એ સત્પુરુષનું લક્ષણ છે. બધામાં હોવા છતાં બધાથી પર છે એ એના સ્વભાવમાં રહીએ છે, એના સ્વરૂપમાં રહીએ છે. સત્પુરુષ એ સજાત્મ સ્વરૂપ છે. સત્પુરુષ એ સજાત્મ સ્વરૂપ છે. ઓળખાણ નથી થતું હોવા છતાં જીવને સત્પુરુષ વિના ક્યારેય ધરતી નથી. સત્પુરુષ વિના ધરતી ન હોય તો કૃપાળુ દેવ કહે છે કે આ સૂર્ય ચંદ્ર કેના માટે પ્રકાશે છે અને મેઘ કેના માટે વરસે છે, કેના યોગ બળથી આ સંસાર ચાલે છે અને જગતનું કલ્યાણ કેના યોગ બળથી થાય છે. સત્પુરુષના કે આવા વિભાવધારી આપણા બધા લોકોને કોના પુણ્યથી નાવ તરે, એક ખંડિયેર છે, રસ્તામાં 11 જણા જઈ રહ્યા છે પ્રવાસ કરવા અને એકાએક આકાશની અંદર તોફાન થાય છે, વીજળી કડાકા ભડાકા બધું થાય છે. આશરો લેવા માટે થઈને કોઈ એક જૂનું ખંડિયેર મંદિર છે એની અંદર બધા 11 જણા અને સામે સુધી જઈ ઝાડ સુધી જઈ અને પાછું આવવાનું. જો ત્યાં સુધીમાં જો કંઈ ન થાય તો એને આપણે સમાવેશ કરી લેવાનો. એક પછી એક બધા જાય છે, આમ 10 જણા બહાર જઈને પાછા આવે છે. પછી 11માનો વારો આવ્યો ત્યારે બધા તૂટી પડે કે હરામખોર તું જ પાપી છો, તું જ બદમાશ, હવે તું જા એટલે અમારી ઘાત ટળે. એ ગયો અને આ તૂટી પડ્યું, 10-10 મરી ગયા. એકના પુણ્યથી સંસાર ચાલે છે, એકના યોગબળથી આવા કાળબળમાં આપણે જીવી રહ્યા છીએ. કૃપાળુ દેવ લખે છે, એક અંશ શાક્તાથી પૂર્ણ કામતા સુધીનો પ્રભાવ માત્ર સત્પુરુષનો છે. એનું કારણ માત્ર સત્પુરુષ છે. આ સંસારમાં, બળબડતા સંસારમાં એક અંશ શાક્તાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું સુખ પ્રાપ્ત થાય તો એનું કારણ સત્પુરુષ છે, એકમાત્ર સત્પુરુષ છે. ભગવાન મહાવીરના જીવન પ્રસંગ જે છે કે નાવમાં જાય છે અને નાવ જ્યારે ઉલટી પુલટી થાય છે ત્યારે બધા લોકો કહે છે શું થશે, ત્યારે મહાવીર ધીર ગંભીર થઈને બેઠા છે. ત્યારે બીજો એક જાણકાર હતો, ત્યારે બીજો કોઈ જ્ઞાની એને કીધું કે શાંત રહ્યો, આ એક મહાત્માના કારણે આપણે બધા તરી જઈશું, નહીં તો કોઈ બચવાના ચાન્સીસ નથી. અને એ જ રીતે નાવ સુખરૂપ નીકળે છે ત્યારે બધા એ મહાવીરની વંદના કરીને જાય છે. જીવનનો આ ક્રમ છે, આ રહસ્ય છે. એટલે કૃપાળુ દેવ મૂક્યું કે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. મારા તમારા યોગબળ, ધનબળ, યૌવનબળ, સત્તાબળ, અધિકારબળ, પરિવારબળ, પરિગ્રહબળ એ જગતનું કલ્યાણ કરી શકે ખરો? કોણ કરી શકે? પોતા સમાન તે પ્રત્યે કલ્પના રહે છે. કોઈ દિવસ સત્પુરુષને ઓળખવામાં, સત્પુરુષનો વિચાર કરવામાં, સત્પુરુષના ચરિત્રનું ચિંતન કરવામાં આપણે મર્યાદાને ત્યાં કોઈ દિવસ લગાવવી નહીં. આ બધી મર્યાદા આપણી છે અને જ્યાં સુધી એ મર્યાદા લગાવવા માટેનું આપણને એક ટેવ પડી જશે ત્યાં સુધી આપણને સતનું સ્વરૂપ ક્યારેય ભાસશે નહીં, ઓળખાણ નહીં થાય. અને જેનું ઓળખાણ નથી એની પ્રાપ્તિ થવી અસંભવ છે. કૃપાળુ દેવે પ્રશ્ન કર્યો છે, પછી મેં ત્રીજું પાસું મૂક્યું સરસ, કે એ જીવને કયા ઉપાયથી ટળે. આ અમારી જે કંઈ કહીએ એ મર્યાદા છે કે અમે અમારી મર્યાદા, અમારી ટૂંકી બુદ્ધિ, અમારો મતલબી વિચાર, અમારી સંકુચિત દ્રષ્ટિ, અમારી સ્વાર્થની સંકીર્ણતા અમે જ્ઞાનીઓને ઓળખવામાં લગાવીએ છીએ. જ્ઞાની ઓળખાતા નથી કારણ કે અમે અમારો માપદંડ લઈને એને માપવા જઈએ છીએ, અમારી ફૂટપટ્ટી લઈને જ્ઞાનીઓને માપ લેવા જઈએ છીએ, અમારા તાજવે એને તોલવા જઈએ છીએ, અમારા કાંટે એને જોખવા જઈએ છીએ અને અમને એમ થાય છે કે સત્પુરુષ ઓછા જ પડે છે, ઉણા ઉતરે છે. ખ્યાલ આવે છે? આ જજમેન્ટ આપે પાછો કે આમ બધી રીતે બરોબર પણ આ બાબતમાં બરોબર નહીં. આ સત્પુરુષના વિશે અભિપ્રાય આપે છે. કેવી રીતે આપે છે? પોતાના માપદંડથી એ સત્પુરુષનું મૂલ્યાંકન કરીને એ અભિપ્રાય આપે છે. પોતા સમાન કલ્પના કરી એટલે ઓલો તો કોઈ દિવસ ઓળખાવાનો નથી. કૃપાળુ દેવ કહે છે સૌભાગભાઈને કે આ વાત ક્યારે ટળે, કેમ કે જો આ ટળે તો બેડો પાર. આપણી એક આ નબળાઈ વહી જાય, આપણને એક આ દ્રષ્ટિ જો પ્રાપ્ત થઈ જાય સત્પુરુષને ઓળખવાની, તો જ્ઞાની કે છે આના અનંત કાળથી આ સંસારની અંદર ચક્કરની અંદર જે ભ્રાંતિમાં સપડાયો છે આ ભ્રાંતિથી મુક્ત થઈ જાય. આ ભ્રાંતિ છે, પોતા સમાન દેવગુરુની કલ્પના કરવી એ ભ્રાંતિ છે. આ કોઈ ઉપાય ખરો કે જીવ આમાંથી નીકળી જાય, આ ટાળી શકે? એનો ઉત્તર તમે જે લખ્યો છે તે યથાર્થ છે. સૌભાગભાઈને કહે છે કે તમે જે લખ્યો છે એ યથાર્થ, અને આ ઉત્તર લખનારે તો આ પુરુષને ઓળખી લીધા ને. સૌભાગભાઈએ કૃપાળુ દેવને કેમ ઓળખા? સૌભાગભાઈએ કૃપાળુ દેવને કેમ ઓળખા? મુનિશ્રીએ કૃપાળુ દેવને કેમ ઓળખા? કઈ દ્રષ્ટિથી ઓળખા? એને કોઈએ પોતા સમાન કલ્પના લગાવી, એની પાસે દ્રષ્ટિ હતી ઓળખવાની. અને એમાં સૌભાગભાઈએ કયો ઉત્તર લખ્યો? શું લખ્યું? કૃપાળુ દેવના પ્રશ્નનો જવાબ સૌભાગભાઈએ શું આપ્યો? અહીંયા આપ્યો છે સૌભાગભાઈએ આપેલો ઉત્તર. આ એક જ વાત એવી છે આખા વચનામૃતમાં, પરમ કૃપાળુ દેવના વચનો જ છે, એના જ પત્રો છે. કોઈ મુમુક્ષુના પત્રો અહીંયા મૂક્યા નથી. સૌભાગભાઈના પણ હજારો પત્રો હશે, પણ આ એક જ પત્રનો એક જ અંશ એને વચનામૃતમાં સ્થાન આપ્યું છે. સત્પુરુષનું ઓળખાણ થવા માટે વચનામૃતમાં એને સ્થાન આપ્યું છે કે સૌભાગભાઈએ શું જવાબ લખ્યો, શું ઉત્તર આપ્યો? તો સૌભાગભાઈએ ઉત્તર આપ્યો છે, નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય, ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. બે વાત લખી. જીવ શું કરે તો એને સત્પુરુષ ઓળખાય. તો કે નિરપક્ષ થઈને સત્સંગ કરે. આનંદગંજીના એક પદમાં આવે છે, અવધુ નિરપક્ષ વિરલા કોઈ, અવધુ નિરપક્ષ વિરલા કોઈ. જગતમાં પરમાર્થની આરાધના કરનારા સાધકો અનંત છે, પણ નિરપક્ષ બનીને એ માર્ગને જાણવાનો પ્રયત્ન કરતા હોય, સંશોધક બનીને ચાલતા હોય, એવા તો કોઈ વિરલા જ છે. એટલે સૌ પોતપોતાની કલ્પના લઈને જ ચાલે છે. પણ સૌભાગભાઈ કે છે નિરપક્ષ. કૃપાળુ દેવે કહ્યું આત્મસિદ્ધિની ગાથામાં,
આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક સાર, પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત, અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. શિવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ.
અદભુત ગાથાઓ છે આ, બધા લબ્ધિ વાક્યો છે, મંત્રોથી સબર છે. પરમાર્થ માર્ગની અંદર સાધકને આવું અદભુત માર્ગદર્શન, આત્મસિદ્ધિની ગાથા એ ગાથામાં શબ્દે શબ્દની અંદર છે. ત્યાગી દઈ નિજ પક્ષ, નિરપક્ષ બન, મારો મત નથી. સત્યને પ્રાપ્ત કરવાની જેની દૃઢ જિજ્ઞાસા છે એને સર્વપ્રથમ એવો નિશ્ચય કરવો કે હું કંઈ જાણતો, પછી જ્ઞાનીના ચરણે જવું. પત્રાંક 211, એને સતની પ્રાપ્તિ થાય. નિરપક્ષ બનવું જોઈએ પહેલા વહેલા. જ્યારે જ્યારે ધર્મની કોઈ આરાધના કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, તત્વનું સ્વરૂપ વિચારતા હોઈએ, ત્યારે વિચારણા માટે સત્પુરુષના વચનનો આધાર લેતા હોઈએ, શાસ્ત્રોનો લેવો જોઈએ, ત્યારે એક શરત, પૂર્વ શરત, નિરપક્ષ થઈને સત્સંગ કરો. આપણી કોઈ ત્યારે માન્યતા નથી, આપણો કોઈ અભિપ્રાય નથી, નિરપક્ષ થઈને. પ્રભુ આપ જે કહો તે અમારે અત્યારે સાંભળવું છે, અને વિચારતા જો પોતાનું થશે તો પોતાના પક્ષનો લક્ષ આવશે. જો સાચી વાત હશે થશે, નહીં હોય તો છટકી જશે, નીકળી જશે, એની ચિંતા નહીં કરવાની. પણ સ્વયં તો નિરપક્ષ બનવું જોઈએ. એટલે પૂર્વગ્રહ, મત મતાંતર, વાડા, ગચ્છમતના આગ્રહ એવા રાખીને સત્યની ઉપલબ્ધિ થતી નથી. કેમ કે સત્ય તો ગમે તે સ્વરૂપમાં ક્યાં હોય છે આપણને ખબર નથી. કયા રૂપમાં ક્યાંથી સત્ય મળે એ આપણને ખબર નથી. ગમે ત્યાંથી સત્ય આવી પડે છે. તે સમયે જો આપણી આંખો બંધ હોય, આપણા મનની અંદર આપણું ચિત્ત પૂર્વગ્રહથી વાસિત હોય, તો શક્ય છે કે સત્ય છૂટી જાય આપણાથી. ઇટ મે એસ્કેપ અવર એટેન્શન ઓર નોટિસ. આપણા લક્ષ્ય બહાર નીકળી જાય, વાત આપણી પાસે આવવા છતાં આપણાથી પકડાય નહીં, ગ્રહણ ન થાય. એનું કારણ શું? વી વેર હેવિંગ ક્લોઝ માઇન્ડ. આપણું મગજ ચિત્ત બંધ દશામાં હતું. આપણે ઘણીવાર આપણને ગમતું હોય એ જ સાંભળીએ છીએ, આપણે એ જ સાંભળીએ છીએ જે આપણને ગમે છે. જ્ઞાનીઓ એ કહે છે કે એમાંથી જે સત્ય છે એને તો ગમાડ, એમાં જે નવી દ્રષ્ટિ મળે કોઈ સાચી એને તો ગમાડ. આ સત્યને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એટલે અહીંયા કહ્યું કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય. કૃપાળુ દેવે પત્રાંક 76 ની અંદર આ વાત મૂકી કે ગમે તે વાટે, ગમે તે દર્શનથી જો આત્મત્વની પ્રાપ્તિ થતી હોય તો ત્યાં પછી મત મતાંતરની અપેક્ષા ત્યાગવી યોગ્ય છે. મત મતાંતર છોડી દે, આત્મત્વની અનુભૂતિ થાય છે તો કયું શાસ્ત્ર છે, કોણે લખ્યું છે, કયા પંથનો છે, કયા ગચ્છનો છે, કયા મતનો છે, મારા ધર્મનો છે કે વિધર્મી છે, આવી ચિંતા ન કરવી. એટલે એક જગ્યાએ ફરીથી લખ્યું કે અમે તમને જ્યારે જૈન શાસ્ત્રો વાંચવા જણાવીએ છીએ ત્યારે જૈની થવા માટે જણાવતા નથી, અને વેદાંતના શાસ્ત્રો વાંચવાનું જ્યારે તમને કહીએ છીએ ત્યારે તમને વેદાંતિ થવાનું કહેતા. વેદાંતના શાસ્ત્રો વાંચીને વેદાંતિ થવાનું નથી, જૈનના શાસ્ત્રો વાંચીને જૈની થવાનું નથી, એટલે મતાગ્રહી. પરંતુ એણે મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને લખ્યું કે કેવળ જૈનના આગ્રહથી મોક્ષ છે એવું માનવાનું આ આત્મા ઘણા સમયથી આ ભૂલી ગયો છે. કેવળ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એવું માનવાનું આ આત્મા ઘણા સમયથી આ ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે, જવાબ લખ્યો છે, મુક્ત ભાવમાં મોક્ષ છે. એટલે એણે કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, યોગ વાસિષ્ઠ વાંચવાથી પણ જો રાગ દ્વેષ રહિત થઈ શકાતું હોય તો મને એમાં પણ કઈ બાદ નથી. આટલે હદ સુધીની નિરપક્ષતા શ્રીમદ રાજચંદ્રજીએ આ કાળની અંદર આ જબરજસ્ત વિરલા અધ્યાત્મ સંત લોકોત્તર પુરુષ એ આ કાળની અંદર સત્યનો માર્ગ ચારે બાજુ સત્ય વિખરાઈ ગયું છે, વેરાઈ ગયું છે તે સમયે એમાંથી ઉપલબ્ધ કરવા માટે મુમુક્ષુને એક જબરજસ્ત દ્રષ્ટિ આપે છે કે તું કોઈ પક્ષ ધારણ કરીને સત્યને શોધવા નીકળીશ, માં તારું કલ્યાણ તો એમાં જ છે કે તું નિરપક્ષ થઈને સત્સંગ કરજે. સત્સંગ ક્યાં કરસ એનું મહત્વ નથી, તારી દ્રષ્ટિ સત્યને પ્રાપ્ત કરવાની હોવી જોઈએ. તારી દ્રષ્ટિ સત્યને પ્રાપ્ત કરવાની હોવી જોઈએ પછી તું જા. એટલે જ ખંભાતના મુમુક્ષુઓ કહે છે કે અમારે શું કરવું, તો કે તમે ધર્મ જ જાઓ. કોની પાસે જાઓ, તો કે કબીર પંથના જે પેલા સંત છે એની પાસે જાઓ. અને પછી કહે છે કે એની પાસેથી તમને અમે પાત્રતા અને વિનય ધર્મ સમજવા માટે મોકલ્યા છે. એવો જે કહે છે એ દર્શન છે એવો અમારો મત નથી. એ પછી સમજાશે તમને દર્શનની વાત, તો પણ પહેલા વહેલા જે મુમુક્ષુતાની સાધકની જે પાત્રતા છે, વિનય માર્ગ છે, એ તમે જાણવા માટે એને ધર્મ જ મોકલીને પાછા કહે છે કે તમે ગયા પછી જે કંઈ હોય એમને પાછા જણાવજો કે તમે ત્યાં શું સમજ્યા. આવો નિરપક્ષ આ કાળની અંદર શ્રીમદ રાજચંદ્રનું ઓળખાણ આ નિરપક્ષ પુરુષ છે, છતાં વિતરાગ માર્ગનો પ્રવક્તા છે. નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય, આવો સત્સંગ કરે તો શું જણાય, એને સત્યનું ઓળખાણ થાય, સત્યના લક્ષણોથી એ પરિચિત થાય. સત્યનું સામર્થ્ય શું, સત્યના લક્ષણ શું, સત્યના ગુણ શું, સત હોય તો એનું પ્રગટપણું કેવી રીતે જણાય, આ કંઈક તો ખ્યાલ આવવો જોઈએ. અને પછી સત્પુરુષનો જોગ બને, પછી કોઈ સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે. જે સતને ઓળખે છે લક્ષણથી, ગુણથી, સતના ધર્મથી, એને સત્પુરુષ મળે તો એ તરત જ એની અંદર રહેલા સત્પુરુષપણાને ઓળખે. કૃપાળુ દેવ 22 વર્ષની ઉંમર અને પૂર્ણ ગ્રસ્ત વેશ, વેપારી વેશ હતો, ધોતિયું, લાંબો કોટ, માથે પાઘડી, ખંભે ખેસ, અને ખંભાતના ઉપાશ્રયમાં જાય અને પહેલી વાર મળે સાધુઓને, અને આ વિતરાગના સર્વસંગ પરિત્યાગી વૈરાગી મહાત્માઓ, એ મહાત્માઓ પણ આને ઓળખા, એને ઓળખા, વેશથી ઓળખા. તમે શું ધંધો કરો છો એનાથી ઓળખા, તમારા મા બાપ કોણ છે એનાથી ઓળખા, તમે ક્યાં ગામથી આવો છો એનાથી ઓળખા, તમને કેટલું ચોપડી, કેટલી ચોપડીનું જ્ઞાન છે એનાથી ઓળખા. એ પ્રયત્ન કર્યો હતો મોહનલાલ ગાંધીએ કે કેટલી ચોપડી ભણ્યા છો, કે ઓળખવા માટે કાંઈ નથી ભણ્યા, કે બે ચોપડી ભણ્યા શું, અમારા વવાણીયા ગામમાં નિશાળ તો હતી નહીં, અને નિશાળમાં આટલું ભણતર પછી તમારે નીકળી જવું પડે. એ રેવા શંકર પ્રાણજીવન સામે જીવે કે તમે કહો છો આનો સત્સંગ કરવો મળે, આમાં કેમ મળે, હું ભિલાઈ થી આવેલો બેરિસ્ટર અને આ પ્રાણજીવન દાસ કે છે કે અમારે ત્યાં મહાત્મા એવા છે, જરા રાયચંદભાઈ છે, આમ તો હીરાના વેપારી છે પણ જ્ઞાની પુરુષ છે, તમને એની સાથે જરા વધારે ફાવશે એટલે અમે આજે એને બોલાવ્યા છે અમારા ઘરે. પ્રાણજીવન દાસે એના ઘરે ભુલેશ્વરની પેઢીમાંથી બોલાવ્યા કે હાલો મોહનદાસ કરમચંદ ગાંધી વિલાયતથી આવે છે બેરિસ્ટર થઈને. વાત તો જુદી હતી કે બેરિસ્ટરની માં મરી ગઈ છે અને એના સમાચાર આપવાના છે, અમે બધા સમાચાર આપશું તો આ સહન કરી શકે કે નહીં, પણ કોઈ જ્ઞાની બેઠા હશે તો આને જાળવી લેશે. એટલે પેલા એના પ્રત્યેનો ભાવ થાય એટલે કે તમે આનું ઓળખાણ કરો, કોણ છે, રાયચંદભાઈ શું ભણ્યા છો, પેલો પ્રશ્ન બોલો, ભણ્યા શું હોય, અમે કઈ નથી ભણ્યા. એટલે પછી ઓલા પ્રાણજીવન દાસે કીધું કે ભાઈ તમે ભણવાની વાત મૂકી દો, ગમે તે ભાષાના તમે શબ્દો આડા અવડા કરીને તમે કયો એને, ગમે તે ભાષાના શબ્દો, આડાઅવળા શબ્દો તમે અક્ષરો આપ્યા કરો અને એ તમને એનું આ વાક્ય તમને કહેશે કે તમે શું કહેવા માંગતા હતા. એમ આને તો પછી આવી જાય. હવે ગાંધી કે છે, મેં મારું બધું જ્ઞાન ઠાલવું, મેં મારું બધું જ્ઞાન ઠાલવું અને જુદી જુદી ભાષાઓના શબ્દો હું આપતો ગયો એને, અક્ષરો આપતો ગયો અને હું ટપકાવતો ગયો. એ તો સાંભળતા હતા તો કે મેં એટલા માટે ટપકાવ્યા, પછી મને ક્યાં યાદ રહેવાના હતા કે મેં શું કીધું, મેં શું કીધું એ તો મને યાદ રહી એમ નથી. હું ટપકાવતો ગયો, એ સાંભળતા ગયા અને એને સાંભળ્યા પછી એના વાક્યો બનાવીને મને આ બધા વાક્યો મારા કહી દીધા. એ કે વિલાયતની અંદરથી મારા મગજમાં જે પવન ભરાઈ ગયો હતો એ કાઢી નાખવા માટે આ શ્રીમદની એક જ મુલાકાત બસ હતી. મારા મગજમાં બેરિસ્ટરપણાનો પવન જે ભરાઈ ગયો હતો એ કાઢવા માટે આ એક જ મુલાકાત બસ હતી. કૃપાળુ દેવને ઓળખવા માટે જુદા જુદા લોકોએ જુદા જુદા પોતપોતાની મર્યાદાથી પોતા સમાન કલ્પના કરી અને ઓળખવાનો પ્રયત્ન કરે છે. અને આજે પણ હજી ગ્રહસ્થો નહીં, હજી સાધુ મહારાજો પણ હજી કૃપાળુ દેવને ઓળખવા માટે પોતાની મર્યાદાથી પ્રયત્ન કરે છે. સત્પુરુષનું ઓળખાણ થવું જીવને દુર્લભ છે. અહીંયા કહે છે કે પછી સત્પુરુષનો જોગ બને તો ઓળખે, આ સત્પુરુષ છે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે, વ્યવહારિક કલ્પના ટળે. પછી કોઈ એમ કહે મુનિને કે તમે દીક્ષામાં છો અને આ તો ગ્રહસ્થમાં છે, તો કે ના, ગ્રહસ્થમાં હોવા છતાં એ ભગવાન છે અને અમે હજી બંધ અવસ્થામાં છે, હજી અમને દર્શન પ્રાપ્ત થયું નથી, આ એના આત્મામાં છે. જુઓ, સત્પુરુષને ઓળખે એટલે પોતા સમાન કલ્પના જે હોય, નહીં તો આજે પણ પાટ ઉપર બેસતાને એમ જ હોય કે અમે ત્યાગી છીએ, અમારાથી વધુ ત્યાગ સામે વાળાનો હોઈ શકે નહીં, એનો વૈરાગ હોય.